నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవానయో మంగళం సుఖమోని మంగళం కుల్కొండారి విజయేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే జీవస్వాయ భవాయ సర్వభావ.
సమయసార భగవాన్ కుంకుందాచార్య రచిత సమయసార తథా భగవాన్ అమృత చంద్రాచార్య రచిత ఆత్మఖ్యాతి టీకా ఫలస్ సహిత એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં જીવ અજીવ અધિકાર એની ગાથા 58, 59 અને 60 એ આપણે કરી છે. એના ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે પ્રવચનો આપ્યા એ પ્રવચનોના કેટલાક અંશ આપણે કર્યા છે. ગાથાનો અર્થ, એનો ભાવાર્થ, એ બધું આપણને બહુ સારી રીતે સમજાયું. અને એ પછીથી જે વાત ગુરુદેવે બીજી કરી એ પણ આપણે સમજ્યા. એમાં આ બધા સિવાય મહત્વની જો કોઈ વાત આવી હોય તો એ વાત હતી કે પર્યાય છે એ એક સમયની છે, પર્યાય એક સમયની છે. એટલે જે આ 29 પ્રકારના ભાવ કહેવામાં આવ્યા, જે બધું પર્યાય રૂપે છે એ જીવનું છે, પણ એ એક સમય માટેનું સત્ય છે. એ જીવનું જ છે, જીવનું નથી એમ નથી, પણ એ એક સમય માટેનું સત્ય છે. અનંત કાળમાં અનંત ભાવ કર્યા, અનંતા અનંત પ્રકારના ભાવ કર્યા, અને એને અનુરૂપ એ વખતની જે સ્થિતિ હતી, જે દશા હતી, એ પર્યાયો, એક એક સમયની પર્યાયને લઈએ તો એ બધી પર્યાયોનું હોવાપણું છે અથવા તો હતું, એ વખતે હતું, પણ એ શાશ્વત રહેવાવાળી વસ્તુ ન હોવાને કારણે જીવની પર્યાય હોવા છતાં પણ અને અનુભૂતિના સમયે એ પર્યાય અનુભવમાં આવતી નથી, તેથી એને એમ કહેવામાં આવ્યું કે નિશ્ચયથી એ જીવના સ્વરૂપમાં નથી, જીવની નથી, અને વ્યવહારથી એ બધું જીવનું છે. અને એમ કરી અને સ્પષ્ટતા કરવામાં આવી કે એ વ્યવહારથી જ છે, નિશ્ચયથી જીવના નથી. બીજી વાત એ હતી જે આપણે સમજ્યા હતા ઉદાહરણમાંથી કે તાદાત્મ ભાવ, તાદાત્મપણું જીવને એના ગુણ સાથે હોય, એટલે કે આત્માને આત્માના ગુણ, જ્ઞાન ગુણ સાથે તાદાત્મપણું હોય, આત્માને એના ચેતન સાથે તાદાત્મપણું હોય, પણ એને શરીર સાથે, પૂદગળ સાથે, પરદ્રવ્ય સાથે તાદાત્મપણું હોય નહીં. એ જ રીતે જે એક સમયની પર્યાય થાય છે અને જે ચાલી જાય છે એ ભાવ સાથે એને તાદાત્મપણું હોય નહીં. અને એની વધારે સ્પષ્ટતા હવે પછીની ગાથામાં આવશે, કેમ એને તાદાત્મપણું ન હોય એ વિશેની વધારે સ્પષ્ટતા પણ હજી આવશે. પણ મૂળ વાત આપણે એટલી સમજ્યા કે એને જીવને એ તાદાત્મપણું નથી એટલા માટે થઈ, અને જે કંઈ ભાવ છે એ ભાવ સાથે તાદાત્મપણું ન હોવાને માટે એને નિશ્ચયથી એના ન કહેવાય, વ્યવહારથી કહેવાય. અને વ્યવહારથી કહેવાય એમાં બીજી વાત આ રીતે સમજાવી, માર્ગ લૂંટાય છે, માર્ગ લૂંટાય છે એમ કહેવાય, પણ માર્ગ નથી લૂંટાતો, માર્ગે જનારા મુસાફર લૂંટાય છે, પણ વ્યવહારથી એમ કહેવામાં આવે. એટલે એ ઉદાહરણ લઈ અને એમ સમજાવ્યું કે એ બધી પર્યાયો એક પછી એક થતી આવી, એટલે એને જીવની કહેવામાં તો આવી, પણ ખરેખર એ જીવની નથી. જો જીવની હોત તો એ શાશ્વતપણે જીવની સાથે જ હોત, અને એમ હોય તો પછી સિદ્ધને પણ એવા ભાવ હોય. એટલે આ 29 ભાવની વાત લઈને કહ્યું કે એ 29 ભાવમાંનો એક પણ ભાવ નિશ્ચયથી
જીવનો નથી.
આ બધું આપણે સમજ્યા છીએ. પૂજ્ય ગુરુદેવે 58, 59 અને 60 એ ગાથાઓ ઉપર જે પ્રવચન આપ્યું એની ટીકા અને એના ભાવાર્થ ઉપર એમાંના કેટલાક અંશ આપણે જે બાકી છે એને પણ આપણે લઈએ. આજે આપણે ભાવાર્થ ઉપરનું પ્રવચન પ્રવચન રત્નાકરમાં ભાગ ત્રીજો એના પાના નંબર 142 ઉપર ભાવાર્થ ઉપરનું પ્રવચન ત્યાંથી આપણે લઈએ. ગુરુદેવ અહીંયા કહે છે બીજા પેરેગ્રાફમાં કે અહીં એમ જાણવું કે પહેલા વ્યવહાર નહીને અસત્યાર્થ કહ્યો હતો ત્યાં એમ ન સમજવું કે સર્વથા અસત્યાર્થ કહે છે. આ વાતને આપણે લીધી છે અને સમજ્યા પણ છીએ. એમાં રાગ અને કર્મનો સંબંધ ગુણસ્થાન આદિ જે ભેદ છે તે પર્યાયમાં પણ નથી એમ ન સમજવું, એટલે પર્યાયપણે તો એ સત્ય છે, સર્વથા સત્ય નથી પણ પર્યાય રૂપે એ સત્ય છે. ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ જો વિચારવા જઈએ તો એને અસત્યાર્થ કહ્યું છે, કેમ કે ત્રિકાળી દ્રવ્યમાં નથી એટલે એ વર્તમાનમાં જે કંઈ છે એ પર્યાય બધી વ્યવહારથી સત્ય છે, માટે એને વ્યવહારને એ કથનચિત એટલે વ્યવહારને એ સત્યાર્થ અને દ્રવ્યને એ અસત્યાર્થ એમ કહેવામાં આવ્યું, એટલે એને કથનચિત અસત્યાર્થ પણ કહ્યું, કથનચિત સત્યાર્થ પણ કહ્યું. પાના નંબર 143 ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે સંસાર પર્યાયની દ્રષ્ટિથી જોતા સંસાર છે, ઉદય ભાવ છે, સંસાર નથી એમ જે કહ્યું છે એ તો ત્રિકાળી શુદ્ધ દ્રવ્યની અપેક્ષાએ કહ્યું છે. ત્રિકાળી સ્વભાવને અભેદ દ્રષ્ટિથી જોતા, ત્રિકાળી સ્વભાવ આત્માનો જેવો સ્વભાવ છે તેવો જ્ઞાન સ્વભાવ, આનંદ સ્વભાવ, સુખનો સ્વભાવ, શુદ્ધ સ્વભાવ છે, શુદ્ધ પરિણમન છે અને પર્યાય એની નિર્મળ શુદ્ધ થાય છે એવો એ ભગવાન આત્માનો સ્વભાવ, એટલે ત્રિકાળી સ્વભાવને અભેદ દ્રષ્ટિથી જોતા અર્થાંત વર્તમાન પર્યાયને અભેદ તરફ વાળતા. અભેદ દ્રષ્ટિથી જોતા એટલે શું થાય કે એમાં કોઈ ભેદ પાડીએ નહીં અને એવી દ્રષ્ટિથી જેવો ભગવાન આત્મા છે એવો જ જોઈએ, એને દ્રવ્યગુણ પર્યાય રૂપે ન જોઈએ, એને અખંડ જોઈએ, એને અનંત ગુણોનો પિંડ એમ પણ ન જોઈએ, એટલે એવી અભેદ દ્રષ્ટિથી જોઈએ. એટલે એનો અર્થ એમ થયો કે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને પોતાની દ્રષ્ટિને આત્મા તરફ વાળવામાં આવી છે, બરાબર છે. એનો અર્થ એવો થાય કે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને આત્મા તરફ વાળવામાં આવ્યા. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે ત્રિકાળી સ્વભાવને અભેદ દ્રષ્ટિથી જોતા અર્થાંત વર્તમાન પર્યાયને અભેદ તરફ વાળતા, અભેદમાં ભેદ દેખાતા નથી. ક્યારે અભેદમાં ભેદ નથી દેખાતા? જ્યારે શુદ્ધ નિશ્ચયનેથી જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપનો વિચાર કરવામાં આવે, એવા વિકલ્પ સહિત પોતે પોતાના સ્વરૂપ તરફ ઢળે છે અને પછી જ્યારે પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે તો એમાં કોઈ ભેદ દેખાતા નથી. અનુભવમાં જે આવે છે એ તો આનંદનો અનુભવ છે, ત્રિકાળી ભગવાન આત્માનો અનુભવ છે, એ જ અનુભવાય છે, એટલે એમાં કોઈ ભેદનો અનુભવ થતો નથી. આ વાતને આપણે સમજવાની છે અને એનો જ પુરુષાર્થ કરવાનો છે, એટલે વારંવાર આ વાત આવશે. જ્યાં સુધી આપણે એવો પુરુષાર્થ નથી કરતા ત્યાં સુધી આ વાત બહુ મહત્વની છે, અને જ્યારે પુરુષાર્થ ઉપાડીએ છીએ ત્યારે પણ દ્રઢતા કરવા માટે, પુરુષાર્થમાં ટકી રહેવા માટે, પુરુષાર્થની દિશા ભૂલાઈ ન જાય એટલા માટે પણ આ વાતનો વારંવાર વિચાર કરવાનો છે. પુરુષાર્થ ઉપડ્યા પછીથી મુનિઓને પણ આ વાત એમના હૃદયમાં હોય જ છે, એટલે એમની પુરુષાર્થની દિશા ક્યારેય બદલાતી નથી. શું વાત છે કે અભેદ દ્રષ્ટિથી જોતા ભગવાન આત્માને ત્રિકાળ સ્વભાવને અભેદ દ્રષ્ટિથી જોતા એની તરફની દ્રષ્ટિ તમારી કેવી છે? આત્મા કહેતા તમને શું મનમાં વિચાર આવે છે, શું વિકલ્પ થાય છે? તો અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા એવો જો વિકલ્પ આવતો હોય તો એ વિકલ્પને પણ છોડીને જો અહીંયા તો પુરુષાર્થની વાત છે ભાઈ. હવે જે કંઈ વાત છે એ પૂર્ણતાને લક્ષ્ય જ આપણે વાત કરીએ છીએ અને એમ જ કરવાના છીએ. ઘણા શાસ્ત્રોના અભ્યાસ થયા છે અને હવે સમયસારનો જ્યારે આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ તે સ્વાધ્યાય નથી પણ એ દ્રવ્યાનું યોગની પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ છે એમ સમજીને સ્વાધ્યાય કરીએ છીએ. આ સ્વાધ્યાયને ખૂબ ગંભીરપણે લેવો, સાથે પુસ્તક રાખવું અને જે વાત ચાલતી હોય એ ભાવમય થઈ જવું, એમાંથી આત્મામાં જવાય તો ચાલ્યા જવું. પણ ફોન ચાલુ રાખી અને બીજી વાતો કરી અને શાસ્ત્રનો અનાદર ન કરવો એ ભગવાન કુમકુંદાચાર્યનો અનાદર છે, ભગવાન અમૃતચંદ્રાચાર્યનો અનાદર છે, પૂજ્ય ગુરુદેવની વાણીનો અનાદર છે, એ જીનવાણીનો અનાદર છે. સ્વાધ્યાય ન કરવો હોય તો ન કરવો, પણ કરતી વખતે ભૂલે ચૂકે પણ બીજે ક્યાંય લક્ષ આપવું નહીં. આ કંઈ મારા શબ્દો નથી, આ કૃપાળુ દેવે કહેલી વાત છે એને હું દોહરાવું છું કે કોઈપણ શાસ્ત્રની વાત ચાલતી હોય તો એના સમકક્ષ બીજાને કંઈ પણ ગણી અને એને પણ એટલું જ લક્ષ આપવામાં આવે તો એનો અર્થ એ થાય કે જે શાસ્ત્રની વાત ચાલી રહી છે એને અને બીજી જ વસ્તુને તમે જેની તરફ લક્ષ કરી રહ્યા છો એને તમે સરખા માન્યા અને એમ સરખાપણું માનતા શાસ્ત્રનો અનાદર થાય. તીર્થંકર ભગવાન અને બીજા દેવ બંને નું સરખું જ લક્ષ આપવામાં આવે તો તીર્થંકર ભગવાનનો અનાદર થાય. સિદ્ધ ભગવાન અને બીજા દેવનું સરખું જ લક્ષ કરવામાં આવે કે આ પણ ચાલે તો એમાં સિદ્ધ ભગવાનનો અનાદર થાય. એટલે દેવ ગુરુ અને શાસ્ત્ર સંબંધી ક્યારેય સાચા દેવગુરુ અને શાસ્ત્ર સિવાય બીજાનો વિચાર વિકલ્પ કહેવામાં આવે અને એમાં એમ માનવામાં આવે કે આ પણ ઠીક છે, આ પણ ચાલે, આ બરાબર છે, એવી જો માન્યતા હોય તો એ મોટામાં મોટું મિથ્યાત્વ છે અનાદરને કારણે. એટલે એવું મિથ્યાત્વ ન થાય એટલા માટે બધાને ખાસ વિનંતી છે કે સમયસારના સ્વાધ્યાયની અંદર ભગવાન કુમકુંદાચાર્યનો, જીનવાણીનો, અમૃતચંદ્રાચાર્ય ભગવાનનો બધાનો અનાદર થાય છે. એટલે કૃપા કરી અને સ્વાધ્યાય વખતે કોઈ વાત કરશો નહીં, કોઈ વિકલ્પ લાવશો નહીં, કોઈ ચર્ચા વિચારણા કરવાની નહીં, બીજી બધી વાતને એક કલાક માટે બાજુએ મૂકી દેવી અથવા તો સ્વાધ્યાય ન કરવો. સ્વાધ્યાય કરો તો પછી પૂર્ણતાએ પૂર્ણ લક્ષ આપીને કરો અથવા તો ન કરો. આવા મહાન શાસ્ત્રના સ્વાધ્યાય વખતે બીજી કોઈ વાત વિકલ્પ વિચાર હોય જ નહીં. બીજા બધાને તમે એને માટે તમારી પાસે બીજા 23 કલાક પડ્યા છે, એક આ 1 કલાકને એકદમ પ્યોર રાખો. આપ એટલા માટે વાત યાદ આવીને કહેવાનું મન થયું કે ક્યારેક સ્વાધ્યાય પૂરો કરીએ છીએ ને ત્યાર પછીથી પ્રેઝન્ટેશન મોડમાંથી જ્યારે બદલીએ છીએ ત્યારે બીજા અવાજો આવે છે, એવું પરથી લાગે છે કે સ્વાધ્યાય દરમિયાનમાં લક્ષ ત્યાં રહેતું નથી. એટલે ખાસ વિનંતી છે કે સ્વાધ્યાય વખતે પૂરેપૂરું લક્ષ 100% લક્ષ ત્યાં જ રાખો. 1 કલાક તો આપણી પાસે પોતાના આત્મા માટે હોય કે ન હોય પ્રભુ? અહીંયા તો આત્મામાં જવાની વાત કરે છે, આપણે તો વિકલ્પમાંથી જ ઊંચા નથી આવતા. હજી વિકલ્પમાં અને વિકલ્પમાં બહારમાં જ રમી રહ્યા છીએ. 1 કલાક માટે પણ શાંતિ નથી, 1 કલાક માટે પણ શાંતિ નથી, આત્મામાં તો ક્યાંથી જવાના ભાઈ? ગુરુદેવ તો અહીંયા અંદર લઈ જવાની વાત કરે છે કે તમે જયારે પુરુષાર્થ માંડ્યો છે અને તમે તમારા સ્વરૂપનો સ્પષ્ટ કરવા માંગો છો તો કેવી દ્રષ્ટિથી થાય? તો કહે છે કે ત્રિકાળ સ્વભાવને અભેદ દ્રષ્ટિથી જોતા. એટલે એમ પણ નહીં કે ત્રિકાળ સ્વભાવ કેવો છે, અનંત ગુણોનો પિંડ છે, એમ પણ નહીં. એમ પણ નહીં કે આ આત્મા છે તે દ્રવ્ય, ગુણ અને પર્યાય રૂપે છે, એમ પણ નહીં. કોઈ ભેદ પાડવાના નથી ભગવાન આત્મામાં, કોઈ ભેદ નથી કરવાના. ભગવાન આત્મા અનાદિનો છે, અનંતકાળ સુધી રહેશે, એવો ભેદભાવ, કોઈ વિકલ્પ કંઈ પણ નહીં. એને શું છે શું નહીં એવો વિકલ્પ નહીં. માત્ર ભગવાન આત્મા જે જ્ઞાયક છે તે બસ જાણનારો છે, તે જ્ઞાયક 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 એવી દ્રઢતા અંદરમાં થઈ હોય, માત્ર જ્ઞાન કરનાર એવા ભગવાન આત્મા, એનું લક્ષ્ય કરતા અભેદ દ્રષ્ટિથી લક્ષ્ય કરવું છે. ત્રિકાળ સ્વભાવને અભેદ દ્રષ્ટિથી જોતા, અર્થાંત વર્તમાન પર્યાયને અભેદ તરફ વાળતા. જે અભેદ છે એના તરફ વાળવાનું છે. અભેદ શું છે? આત્માનું સ્વરૂપ ધ્રુવ ક્યારેય બદલાતું નથી, એમાં કોઈ ભેદ નથી. ભેદ તો આપણે સમજવા માટે કરીએ છીએ, આત્માનું સ્વરૂપ સમજવા માટે. એને ભેદ પાડીને સમજવામાં આવે છે અને જે કંઈ સમજવું છે એ બધો વ્યવહાર છે, એ બધો વ્યવહાર છે. જે અનુભવવું છે એ નિશ્ચય છે. આત્માને સમજવો, દ્રવ્ય ગુણ પર્યાય રૂપે સમજવો એ વ્યવહાર છે. આત્માને અનંત ગુણનો પિંડ કહેવો એ પણ વ્યવહાર છે. હું જ્ઞાયક છું જ્ઞાયક છું એવો વિકલ્પ એ પણ વ્યવહાર છે. પણ એવા જ્ઞાયક ભાવે આત્મામાં ઠરી જવું એ નિશ્ચય નહીંથી જે સ્વરૂપ છે એનો સ્પર્શ છે, એ જ નિશ્ચય છે. નિશ્ચય નહીંની વાત જવા દો. નિશ્ચય શું છે એને વિચારીએ તો નિશ્ચય એ જ છે કે ત્રિકાળ જે સ્વરૂપ છે તે નિશ્ચય છે, તે અનુભવાય ત્યારે નિશ્ચય, જેને અનુભવાય છે એને એ નિશ્ચય છે. એવા નિશ્ચય નહીંથી જેવું સ્વરૂપ શુદ્ધ કહ્યું એવું જેને અનુભવાય છે, જેને અનુભૂતિમાં આવે છે એને જ એ દ્રવ્યાનું યોગ છે. દ્રવ્યાનું યોગ કોઈ એમ નથી કે શાસ્ત્રનો પ્રકાર છે એમ નથી. દ્રવ્યનો અનુયોગ એની એનો યોગ તમને થવો, આત્મદ્રવ્ય જીવદ્રવ્ય એનો યોગ એટલે પોતે પોતાના સ્વરૂપનો યોગ કરવો, જોડાણ પોતાના સ્વરૂપ સાથે કરવું, એવો એ દ્રવ્યનો યોગ છે. એ જ નિશ્ચય છે અને એ જ નિશ્ચય નયનો વિષય છે. એટલે અભેદ દ્રષ્ટિથી જોતા વર્તમાન પર્યાયને અભેદ તરફ વાળતા અભેદમાં કોઈ ભેદ દેખાતા નથી. તેથી ભેદો ત્રિકાળી દ્રવ્યમાં નથી એટલે જીવમાં નથી એમ કહેવામાં આવ્યું છે. હવે જે કહેવામાં આવ્યું છે એને આપણે પોતે આત્મસાત કરીને આપણે અનુભવવાનું છે. જે કહેવામાં આવ્યું છે એ અનુભવ દ્વારા કહેવામાં આવ્યું છે. તીર્થંકર ભગવાનને, કેવળી ભગવાનને, ગણધર ભગવાનને, મુનિઓને, સમ્યક દ્રષ્ટિ આત્માઓને આવો જ અનુભવ થયો અને એ અનુભવ આપણને થયો છે. એટલે એ અનુભવના કાળે જે છે એ જ પરમ સત્ય છે. અને એ અનુભવ સિવાય એટલે કે આત્માને છોડીને એ પરનું લક્ષ્ય કરે છે તો આખું જગત એને દેખાય છે અને જગત દેખાય છે એને એ પોતાનું માની રહ્યો છે. જગત જે દેખાય છે એને એ પોતાનું માની રહ્યો છે, જે એનું નથી એને એ પોતાનું માને છે. એ કેવી ભૂલ છે એક ઉદાહરણ આપું. અરીસો હોય મિરર, એની અંદર જે પ્રતિબિંબ પડતા હોય એને જો અરીસો એમ માને કે એ બધા પદાર્થો જેના પ્રતિબિંબ પડે છે એ બધા પદાર્થો અરીસો એમ કહે કે મારા છે, એ પદાર્થો મારા છે એમ કહે તો કેટલી મૂર્ખામી લાગશે. અરીસામાં પડતા પદાર્થોના પ્રતિબિંબ, અરીસામાં પડતા પદાર્થોના પ્રતિબિંબને જો અરીસો એમ કહે છે કે એ બધા મારા છે તો કેટલી મૂર્ખામી લાગે. એવું જ જ્યારે આપણે એમ કહીએ કે આ બધું આંખથી દેખાય છે, કાનથી સંભળાય છે અને બીજી ઇન્દ્રિયો બધી દ્વારા સ્પર્શમાં કે સ્વાદમાં કે જે કંઈ આવે છે એ બધું મારું છે એમ કહીએ, જે આપણો જ્ઞાનરૂપી અરીસો છે એ જે જ્ઞેયોને જાણે છે એ જ્ઞેયોને આપણે એમ કહીએ કે એ બધા મારા છે તો એ મૂર્ખાઈ સિવાય બીજું શું છે. અહીંયા ગુરુદેવ કહે છે કે તત્વાર્થ સૂત્રમાં પણ ઉદય ભાવને જીવ તત્વ કહ્યું છે. એની એ વાત લઈએ આપણે. ત્રિકાળમાં કોઈ ભેદ નથી, જીવમાં ભેદ નથી, જે કંઈ છે તે પર્યાયમાં છે એટલે પર્યાયની અંદર ભેદ છે. ભેદથી કહેવામાં આવ્યું છે એ વ્યવહાર છે અને એ વ્યવહાર પણ સત છે, અસત છે એમ નથી, એ એક સમયનું સત છે. તત્વાર્થ સૂત્રમાં પણ ઉદય ભાવને જીવ તત્વ કહ્યું છે. ઉદય ભાવને જીવ તત્વ કહ્યું છે. ઉદય ભાવ શું છે? એક સમયનું સત છે, છતાં પણ એમાં પણ એને ઉદય ભાવને જીવ તત્વ કહેવામાં આવ્યું છે. એટલે એવો વ્યવહાર છે, પણ વ્યવહાર છે એ જાણવા લાયક છે, આદરણીય નથી અને એ બદલાતી વસ્તુ છે, એનું લક્ષ્ય થઈ શકતું નથી. લક્ષ્ય થવાની અપેક્ષાએ જરાક થોડો કુંડાણથી વિચાર કરીએ તો પર્યાયનું લક્ષ્ય કઈ રીતે થાય? આપણે એમ કહીએ કે શુદ્ધ નિર્મળ પર્યાય એનું લક્ષ્ય થાય, સમ્યક દર્શનની પર્યાયનું લક્ષ્ય થાય કે કેવળ જ્ઞાનની પર્યાયનું લક્ષ્ય થઈ શકે? કેમ કે પર્યાય એક સમયની છે, તો એ એક સમયની જે પર્યાય હતી એ વખતે હતી, એનું તમે લક્ષ્ય ક્યાંથી કરો? એ તો પર્યાય ચાલી ગઈ, જે વસ્તુ છે નહીં એનું લક્ષ્ય કેવી રીતે કરો? એટલે ખરેખર પર્યાયનું લક્ષ્ય થઈ શકતું નથી. લક્ષ્ય દ્રવ્યનું જ થાય, જે બદલાતું નથી એવા ત્રિકાળ સ્વરૂપનું જ લક્ષ્ય થાય. જેવા બદલાતા ન હોય એવા ત્રિકાળ સ્વરૂપનું જ લક્ષ્ય થઈ શકે, જે બદલાય એનું લક્ષ્ય થતું નથી. હવે પારા નંબર 143 ઉપર ચોથા પેરેગ્રાફમાં આપણે ગુરુદેવે જે વાત કરી છે એ લઈએ કે પરમાત્મ પ્રકાશના 43 અને 68માં દોહામાં આવે છે કે જીવને બંધ નથી અને જીવને મોક્ષ નથી, તથા જીવને ઉત્પાદ વ્યય નથી. દોહા 43ની ટીકામાં લખ્યું છે કે અદ્યપિ પર્યાર્થ નય કર ઉત્પાદ વ્યય કર સહિત હૈ, તો બી દ્રવ્યાર્થિક નય કર ઉત્પાદ વ્યય રહિત હૈ, સદા ધ્રુવ હિ હૈ. વહી પરમાત્મા નિર્વિકલ્પ સમાધિ કે બલ સે તીર્થંકર દેવોને દેહ મે ભી દેખ લિયા હૈ. શું વાત કરી છે ગુરુદેવ? સરસ રીતે સમજાવ્યું છે કે જુઓ, વ્યવહાર નહીંથી જીવ ઉત્પાદ વ્યય સહિત છે. વ્યવહાર નહીંથી જીવ છે તે ઉત્પાદ વ્યય સહિત છે. ઉત્પાદ વ્યય કોના છે? પર્યાયના છે. પર્યાય થાય ને દરેક સમયે સમયે થાય છે, તો જે પર્યાય છે એ પર્યાયનો વ્યય થાય અને નવી પર્યાય ઉત્પન્ન થાય, એટલે ઉત્પાદ વ્યય છે એવું સ્વરૂપ છે. એટલે એ ઉત્પાદ વ્યય જીવના છે નથી એમ નથી, પણ એ પર્યાયમાં છે એટલે એને પર્યાય ના કહ્યા. અને પર્યાય જીવની છે, પણ એ પર્યાય બદલાતી વસ્તુ છે, એક સમય માટેની છે, બીજા સમયે બીજી પર્યાય છે, એટલે એને વ્યવહાર કહેવામાં આવ્યો. એટલે કહે છે કે વ્યવહાર નહીંથી જીવ ઉત્પાદ વ્યય સહિત છે, જે ઉપર કહેવામાં આવ્યું ને કે અદ્યપિ પર્યાયથી નય કર ઉત્પાદ વ્યય કર સહિત હૈ, જો છે તો ભી, તો પણ દ્રવ્યાર્થિક નય કર ઉત્પાદ વ્યવહાર રહિત હૈ, તો પણ દ્રવ્યાર્થિક નયથી જોવામાં આવે તો ઉત્પાદ વ્યય પણ નથી. દ્રવ્યમાં ઉત્પાદ થતો નથી, દ્રવ્યમાં વ્યય થતો નથી, દ્રવ્ય તો ધ્રુવ રહે છે. ઉત્પાદ એટલે ઉત્પન્ન થવું, દ્રવ્યનું ઉત્પન્ન થવું થાય છે. દ્રવ્ય એટલે જીવ, આ જીવ દ્રવ્યનું ઉત્પન્ન થવું થાય છે. અને છ માંથી કોઈ પણ દ્રવ્ય ઉત્પન્ન નથી થતું. છએ છ દ્રવ્ય ભગવાનના જ્ઞાનમાં અનાદિના છે અને અનંતકાળ સુધી એમને એમ રહેવાના છે. બદલાય છે તો પર્યાય બદલાય છે, દ્રવ્ય ક્યાં બદલાય છે? દ્રવ્ય તો ત્રિકાળ એવું ને એવું જ રહે છે. એટલે દ્રવ્ય કંઈ નવું ઉત્પન્ન થતું નથી, એટલે દ્રવ્યમાં ઉત્પાદ નથી અને વ્યય પણ નથી. ઉત્પાદ અને વ્યય દ્રવ્યના નથી, કોઈ દ્રવ્યના નથી. છ માંથી એક પણ દ્રવ્ય ઉત્પન્ન થતું નથી કે એક પણ દ્રવ્ય વ્યય પામતું નથી. જો દ્રવ્ય ઉત્પન્ન થાય કે જો દ્રવ્ય વ્યય થાય તો આ જગતનું સ્વરૂપ આવું રહી શકે જ નહીં. કેટલી બધી સિદ્ધાંતની વાતો ને મહાપુરુષોએ અધ્યાત્મની સાથે વણી લીધી છે અને આપણને અધ્યાત્મમાં એ સિદ્ધાંત લઈને સમજાવ્યું છે. કોઈ મતિ કલ્પના એ વાત નથી પ્રભુ, એ સિદ્ધાંત જે છે એ સિદ્ધાંત ક્યારેય ખોટા પડતા નથી. જો અહીંયા પણ એ જ વાત લીધી છે, સિદ્ધાંત શું છે કે દ્રવ્ય ઉત્પન્ન થાય જ નહીં, દ્રવ્ય અવિનાશી છે. અત્યારનું સાયન્સ પણ એ તો સ્વીકારે છે, અત્યારે સાયન્સ પણ એ તો સ્વીકારે છે કે એલિમેન્ટ કંઈ લોસ થતું જ નથી. એ વાતો સાયન્સ પણ સ્વીકારે છે કે કોપર કંઈ નાશ નથી પામતું, પણ કોપરનું કોપર સલ્ફેટ બને તો એ ધાતુ રૂપે નથી, એની જગ્યાએ પાવડર રૂપે થઈ જાય છે, પણ એથી કંઈ એને કોપર ચાલ્યું જતું નથી. કે હાઇડ્રોજન કે ઓક્સિજનનો નાશ નથી થતો, એ પાણીમાં છે અને પાણીમાંથી છૂટા પાડવામાં આવ્યા ઇલેક્ટ્રિક કરંટ પસાર કરીને, તો પણ કંઈ હાઇડ્રોજન ને ઓક્સિજન જે છે એનો નાશ નથી થતો. એટલે એ રીતે દ્રવ્ય જે છે એ અવિનાશી છે, એ તો જૈન સિદ્ધાંતની વાત છે. અને જો દ્રવ્ય અવિનાશી છે તો દ્રવ્ય ઉત્પન્ન થાય નહીં. જે અવિનાશી હોય, જેનો વિનાશ નથી થતો, એ નવું પણ ન થાય. એટલે ન તો દ્રવ્ય ઉત્પન્ન થાય છે કે ન તો એનો વિનાશ થાય છે. એટલે દ્રવ્યના કોઈ ઉત્પાદ કે વ્યય છે જ નહીં. ઉત્પાદ અને વ્યય તો બધા પર્યાયના છે, એની અવસ્થા બદલાય, એ અવસ્થામાં ફેરફાર છે, એ ઉત્પાદ અને વ્યય છે. એટલે કે દ્રવ્યાર્થિક નયથી જોવામાં આવે તો ઉત્પાદ વ્યય છે જ નહીં, અને પર્યાર્થિક નયથી જોવામાં આવે તો ઉત્પાદ વ્યય છે. પર્યાયમાં ઉત્પાદ વ્યય છે, દ્રવ્યમાં ઉત્પાદ વ્યય નથી. તો પણ દ્રવ્યાર્થિક નય કર ઉત્પાદ વ્યય રહિત હૈ, તો પણ દ્રવ્યાર્થિક નયથી જોઈએ તેમાં કોઈ ઉત્પાદ અને વ્યય નથી. સદા ધ્રુવ હિ હૈ, દ્રવ્ય તો ધ્રુવ જ છે. વહી પરમાત્મા, એ જ પરમાત્મા છે જે ધ્રુવ છે, તે જ એનું જ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ છે, એ જ ત્રિકાળ એક રૂપ રહેવા વાળું તત્વ છે. વહી પરમાત્મા નિર્વિકલ્પ સમાધિ કે બલ્પ સે તીર્થંકર દેવો ને દેહ મેં ભી દેખ લિયા હૈ. આ દેહની સાથે પણ એ પરમાત્મા સ્વરૂપને તીર્થંકર ભગવાને જોયું છે. કેટલી સુંદર વાત મૂકી છે ભાઈ. હજી વિશ્વાસ નથી આવતો, વિશ્વાસ નથી આવતો એટલે તો પુરુષાર્થ નથી થતો, એટલે તો સ્વાધ્યાય પૂરો થતાની સાથે એ દોડે છે, એ રઘવાયો થઈ જાય છે. આ કરું, આ કરું, આ કરું, આ કરું, જે નથી કરી શકતો એ કરવા તરફ દોડે છે. જો એને વિશ્વાસ આવ્યો હોય, એને હૃદયમાં આ વાત ઉતરી હોય, એને ઘા લાગી જાય, બીજી વાતમાં કોઈ રસ રુચિ રહે જ નહીં. જો કેટલી સરસ વાત મૂકી દીધી છે પરમાત્મા પ્રકાશની અંદર પણ, બહુ સ્પષ્ટ કર્યું છે. તીર્થંકર દેવોએ, એટલે તીર્થંકર ભગવાને દેહની અંદર આ ન બદલાતા ધ્રુવ તત્વને જોયું છે. ગુરુદેવ પણ સરસ રીતે એ જ વાતને સમજાવતા કહે છે કે જો વ્યવહાર નહીંથી જીવ ઉત્પાદ વ્યય સહિત છે, વર્તમાન પર્યાયની દ્રષ્ટિએ જોઈએ તો ઉત્પાદ વ્યય છે, સંસાર છે, ઉદય ભાવ પણ છે, પરંતુ દ્રવ્યાર્થિક નહીંથી જોઈએ તો વસ્તુમાં ઉત્પાદ વ્યય નથી. ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય સ્વભાવમાં ઉત્પન્ન શું થાય અને વ્યય શું થાય, એટલે ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય સ્વભાવમાં ઉત્પાદ પણ નથી ને વ્યય પણ નથી. પણ જેથી કરીને એમ ન માની લેવું કે પર્યાયમાં પણ નથી, એમ ન માની લેવું. પર્યાયમાં છે, વર્તમાન પર્યાય એક એક સમયની છે, એ ઉત્પન્ન થાય છે, બીજા સમયે બીજી પર્યાય થાય છે, ત્યારે પહેલી પર્યાય એનો વ્યય થાય છે. એટલે ઉત્પાદ અને વ્યય એ પર્યાયમાં છે, એમ ન માની લેવું કે વર્તમાન પર્યાયમાં પણ નથી, એમ ન માની લેવું. બહુ સરસ વાત છે ભાઈ. આનો તો જેટલો વિસ્તાર થાય ને જેટલો વિચાર કરીએ એટલો ઓછો છે. 24 કલાક આ જ વાત અંદરમાં ગુમ્યા કરે કે આ કોના ઉત્પાદ વ્યયને કારણે થઈ અને હું આકર્ષાઉં છું, આ કોના ઉત્પાદ વ્યયને જોઈ જોઈ અને હું ગાંડો થઉં છું, એવો જો વિચાર કરીએ તો ખ્યાલમાં આવે છે કે જે રહેવાનું નથી, જે અસ્તિત્વમાં છે જ નહીં, એવી વસ્તુની પાછળ ગાંડાથી જે પર્યાય ઉત્પન્ન થઈ અને એ પર્યાય ચાલી ગઈ, એનું અસ્તિત્વ રહ્યું નથી, એની પાછળ આપણે ગાંડ પણ કરીને દોડીએ છીએ. જે રહેવાનું નથી એની પાછળ, જે શાશ્વત છે એનું લક્ષ નથી કરતા, જે ત્રિકાળ રહેવા વાળી વસ્તુ છે એનો એક સમય માટે પણ આપણે વિચાર નથી કરતા, આના જેવી મૂંઢતા બીજી કઈ હોઈ શકે. આ જીવને જે શાશ્વત ત્રિકાળ રહેવા વાળી વસ્તુ છે એનું લક્ષ ન થવું, એની દ્રષ્ટિ ન થવી, અને જે ક્ષણિક વસ્તુ છે, જે પર્યાય રૂપે છે, જે બદલાતું તત્વ છે, એનું જ લક્ષ રહ્યા કરે છે, એની દ્રષ્ટિ પર્યાયમાં ને પર્યાયમાં રહી છે, એ પર્યાય દ્રષ્ટિને છોડાવવા માટે ભગવાન કુંતુંદાચાર્ય, ભગવાન અમૃતચંદ્રાચાર્ય, અમિત ગતિજી આચાર્ય ભગવાને બધાએ કૃપા કરી છે. કોને નથી કરી? ઉમાસ્વામીજી ભગવાને બધાએ આ જ કૃપા કરીને આપણને જુદી જુદી રીતે એ બધું સમજાવ્યું છે. કેવી કરુણા વર્તે છે યોગીન્દ્ર દેવની, કેવી કરુણા વર્તે છે નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તી દેવની, કેવી કરુણા વર્તે છે કે વારંવાર જુદી જુદી રીતે જુદા જુદા શાસ્ત્રો દ્વારા એમણે આપણને પોતે જે વાતને આત્મસાત કરી અનુભવી છે એ વાત આપણને જણાવી છે કે ભાઈ તું પર્યાયનું લક્ષ છોડ ને, આ બધું ક્ષણિક છે એનું લક્ષ છોડ, અને તું તારું જે ત્રિકાળ રહેવા વાળું શુદ્ધ સ્વરૂપ છે એનું લક્ષ કર ને. તું તો ભગવાન આત્મા જ્ઞાન આનંદનો દરિયો છો ને. એ અમસ્તુ નથી કહ્યું, એ બોલવા ખાતર નથી કહ્યું, એ અનુભવમાં આવ્યું છે માટે કહેવાયું છે. અહીંયા કહે છે કે દોહા 68 ટીકામાં લખ્યું છે કે અદ્યપી ય આત્મા શુદ્ધ આત્મ અનુભૂતિ કે અભાવ હોને પર શુભ અશુભ ઉપયોગ સે પરિણમન કરકે જીવન મરણ શુભ અશુભ કર્મ બંધ કો કરતા હૈ और शुद्ध आत्मानुभूति के प्रकट होने पर शुद्ध उपयोग से परिणत होकर मोक्ष को करता है, तो भी शुद्ध पारिणामिक परम भाव ग्राहक शुद्ध द्रव्यात्मिक नए कर न बंध का करता है और न मोक्ष का करता है। ऐसा कथन सुनकर शिष्य ने प्रश्न किया कि हे प्रभो, शुद्ध द्रव्यार्थिक स्वरूप शुद्ध निश्चय नए कर मोक्ष का भी करता नहीं, तो ऐसा समझना चाहिए कि शुद्ध नए कर मोक्ष ही नहीं है। जब मोक्ष ही नहीं, तब मोक्ष के लिए यत्न करना वृथा है। केवी मजानी बात करी छे प्रभु, जेने अभ्यास छे, जेने अंदर में जवुं छे, एने आ वात नो विचार आवे। एटले अहीं शिष्य ने एवो विचार आवे छे। शिष्य केवो छे? शिष्य आत्मार्थी छे, मुक्तार्थी छे, साधक दशा में छे, एटले आने आवो विचार आव्यो। पर्यायनी वात करी तो एम कहू कि बंध ए पण एक पर्याय छे ने, मोक्ष छे ए पण पर्याय छे ने, बन्ने पर्याय छे, ए दशा छे, ए स्थिति छे। बंध ए पण दशा छे, स्थिति छे, पर्याय छे, अने मुक्त अवस्था ए पण पर्याय छे। बंध अने मोक्ष बन्ने पर्याय छे, एटले बंध पण नथी अने मोक्ष पण नथी। सेमा सेमा नथी? त्रिकाळी द्रव्यमां नथी। भगवान आत्मा ध्रुव, एनी अंदर बंध पण नथी अने मोक्ष नथी। बंध नथी तो मोक्षनो प्रश्न ज उपस्थित नथी थयो। ए तो त्रिकाळ शुद्ध छे, सिद्ध समान शुद्ध छे। सिद्ध ए पर्याय छे, पण सिद्धनुं द्रव्यनो विचार करवानो छे कि सिद्धनुं द्रव्य ए त्रिकाळ शुद्ध छे, एवुं त्रिकाळ शुद्ध आ आत्मानुं पण द्रव्य छे। एने बंध अने मुक्तिनी पर्यायो थाय छे, એની બંધ અને મુક્તિની પર્યાયો થાય છે, પણ આત્મા, ભગવાન આત્મા તો ત્રિકાળ શુદ્ધ જ છે। એટલે એ પર્યાયની અપેક્ષાએ અહીંયા એમ કહ્યું, શું કહ્યું કે એ પર્યાય નથી, બંધની પર્યાય પણ નથી અને મોક્ષની પર્યાય પણ નથી, એ વાત અહીંયા કરી। એટલે શિષ્યએ પ્રશ્ન કર્યો કે જો એ પર્યાય નથી તો પ્રભુ પછી મોક્ષનો પુરુષાર્થ કરવાનો રહ્યો જ નહીં। એટલે સમજાવે છે અહીંયા કે આત્મામાં બંધ મોક્ષ નથી તો પછી મોક્ષ કરવાનો પુરુષાર્થ તો છે જ નહીં, એમ જે કહેવામાં આવ્યું એના વિશે સમજાવે છે આગળ કે મોક્ષ હૈ વ બંધ પૂર્વક હૈ ઔર બંધ હૈ વ શુદ્ધ નિશ્ચય નહીકર હોતા હી નહીં, ઇસ કારણ બંધ કે અભાવ રૂપ મોક્ષ હૈ વ ભી શુદ્ધ નિશ્ચય નહીકર નહીં હૈ। થોડી સૂક્ષ્મ વાત છે, બધાને નહીં સમજાય, ફરી ફરીને વાંચો તો સમજાશે, થોડું અઘરું લાગશે, પણ હવે તો આપણે સૂક્ષ્મતાથી વિચાર નહીં કરીએ તો ક્યારે કરશું, આજીવન પૂરું થઈ જશે। પ્રશ્ન જે અહીંયા શિષ્યએ કર્યો ને કે જો પર્યાયનો વિચાર આપણે એ રીતે લઈએ તો પછી બંધની પર્યાય પણ ન હોય અને મોક્ષની પર્યાય પણ ન હોય, એટલે એ વાત એમણે જે કરી પહેલા એના અનુસંધાનમાં હવે જવાબ આપણે લેવાનો છે। પહેલા એ વાતને પ્રશ્નને પહેલા સારી રીતે સમજીએ કે 68માં દોહા 68માં જે વાત કરવામાં આવી એમાં એમણે એમ કહ્યું કે અદ્યપિ યહ આત્મા, આ આત્મા શુદ્ધ આત્માની અનુભૂતિના અભાવ, શુદ્ધ આત્માનું અનુભૂતિ કે અભાવ હોને પર, જો શુદ્ધ આત્માની અનુભૂતિ નથી, શુદ્ધ આત્માનો અનુભૂતિનો અભાવ એટલે પોતે પોતાના સ્વરૂપમાં નથી, તો શું થાય છે? શુદ્ધ આત્માની અનુભૂતિ કે અભાવ, એને લખ્યું છે ને, શુદ્ધ આત્મા અનુભૂતિ કે અભાવ હોને પર, એટલે શુદ્ધ આત્માની અનુભૂતિનો અભાવ છે તો એને શું હોય? તો એને દ્રષ્ટિ બારમાં હોય તો એ શુભ અને અશુભ ઉપયોગ હોય એને, એટલે તો એને એ વખતે શુભ અશુભ ઉપયોગ હોવાથી શુભ અશુભ ઉપયોગ છે પરિણમન કરકે, એટલે શુભ અશુભ ઉપયોગ કરી અને જે પરિણમન કરે ત્યારે એને જીવન મરણ શુભ અશુભ કર્મનો બંધ એ બધું થાય છે। એ જીવ મરણ શુભ અશુભ કર્મ બંધ કો કરતા હે, જીવન મરણ જે થાય છે એ બધું એ કરે છે, ત્યારે આત્માની અનુભૂતિ નથી, ત્યારે એનો ઉપયોગ જે છે તે ઉપયોગ એનો શુદ્ધ નથી, ત્યારે એવા એ પરિણમન કરે છે। ઔર શુદ્ધ આત્મા નું અનુભૂતિ કે પ્રગટ હોને પર, અને શુદ્ધ આત્માની અનુભૂતિ પ્રગટ થવા વખતે એ પ્રગટ થાય ત્યારે શુદ્ધ ઉપયોગ સે પરિણત હોકર શુદ્ધ ઉપયોગથી પરિણત થઈને મોક્ષ કો કરતા હૈ એ મોક્ષની પ્રાપ્તિ કરે છે. શુદ્ધ ઉપયોગ દ્વારા એ પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ અને એ રીતે કર્મરહિત દશાની પ્રાપ્તિ કરે છે. પણ પહેલા પણ હતું એ પણ પર્યાયમાં છું, પછી પણ પર્યાયમાં છે, અને પછી ભવિષ્યમાં જે થશે એ પણ બધું પર્યાય રૂપે થવાનું છે. એટલે શુદ્ધ નિર્મળ જે પર્યાય ઉત્પન્ન થાય એ પરમ શુદ્ધ પર્યાય ઉત્પન્ન થાય છે એ જ કેવળ જ્ઞાનની પર્યાય છે. એટલે અહીંયા કહે છે કે શુદ્ધ ઉપયોગ સે પરિણત હોકર મોક્ષ કો કરતા હૈ મુક્ત દશાને પ્રાપ્ત કરે છે. તો પણ શુદ્ધ પારિણામિક પરમ ભાવ ગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક નય કર ન બંધ કરતા હૈ ઔર ન મોક્ષ કરતા હૈ. શુદ્ધ પારિણામિક પરમ ભાવ ગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી એ ન તો બંધનો કરતા થાય છે કે ન તો મોક્ષનો કરતા થાય છે. મૂળ દ્રવ્યની અંદર ન તો બંધ કરવાનું છે કે ન તો મુક્તિ પ્રાપ્ત કરવાનું છે. ન તો એને બંધ કરવો છે, ન તો એને મુક્ત થવું છે. એવું ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય છે એ વાત અહીંયા દર્શાવી છે. એ પોતે પોતાના આત્માથી ચ્યુત થઈ અને જ્યારે અનુભૂતિ નથી કરતો ત્યારે એને શુભાશુભ ભાવ રૂપે પરિણમન થાય છે. એટલે બંધ કરે છે, એને કર્મના બંધ થાય છે વગેરે બધું થાય છે. અને જ્યારે એનો ઉપયોગ શુદ્ધ ઉપયોગ થાય છે તો એવા ઉપયોગ દ્વારા એ શુદ્ધ પર્યાયને પ્રગટ કરે છે અને એમાં આગળ વધતા એ મુક્તિની અવસ્થાને પ્રાપ્ત કરી લે છે. છતાં પણ એ બંને વસ્તુ થાય છે તો પણ મૂળ દ્રવ્ય જે છે એ બંધાવા રૂપે પણ નથી અને છૂટવા રૂપે પણ નથી. જે થાય છે એ બધું પર્યાયમાં છે. વર્તમાન પર્યાયમાં એ બંધાયો છે અને ભવિષ્યની પર્યાયમાં એ મુક્ત થશે, પણ એ પણ પર્યાય છે. મૂળ દ્રવ્યને કોઈ ફેર પડતો નથી. મૂળ દ્રવ્ય બંધાયેલી અવસ્થામાં કે મુક્ત અવસ્થામાં એક સરખું જ છે એમ અહીંયા અર્થ ફલિત થાય છે. અને એ વાત કરે છે ત્યાર પછીથી પ્રશ્ન શિષ્ય કરે છે. એટલે અહીંયા આચાર્ય ભગવાને જે વાત કરીએ કે ઔર ન મોક્ષ કો કરતા હૈ ન બંધ કો કરતા હૈ, એસા કથન સુનકર આવી વાત સાંભળીને શિષ્યને પ્રશ્ન થયો. શું પ્રશ્ન થયો કે હે પ્રભુ, તમે જે કહો છો કે શુદ્ધ દ્રવ્યાર્થિક નય સ્વરૂપ શુદ્ધ નિશ્ચય નય કર મોક્ષ કા ભી કરતા નહીં, એટલે મોક્ષનો પણ કરતા નથી, તો પછી એમ સમજવું જોઈએ, તો એસા સમજના ચાહીએ કે શુદ્ધ નય કર મોક્ષ હી નહીં, તો પછી મોક્ષ છે નહીં. અને જો મોક્ષ નથી, જબ મોક્ષ નહીં, તબ મોક્ષ કે લીએ યત્ન ક્યાં કરના, યત્ન કરના હી હોતા હૈ, પછી મોક્ષ માટે પ્રયત્ન કરવાનો ક્યાં રહ્યો, આવો પ્રશ્ન થયો. હવે સમજાયો હશે હું માનું છું કે પ્રશ્ન. અને હવે આપણે એનો જવાબ તરફ જઈએ છીએ. પહેલા વાત સમજાય કે આચાર્ય ભગવાને 68મા દોહામાં જે વાત કરી એની સામે પ્રશ્ન કરવામાં આવ્યો. 68મા દોહામાં એમ વાત કરી કે પોતે પોતાના સ્વરૂપથી ચ્યુત થઈને આત્માની અનુભૂતિ નથી કરતો તો પછી બહારમાં શુભ કે અશુભ ઉપયોગ દ્વારા જે પરિણમન કરે છે એમાં જીવન મરણ શુભ અશુભ કર્મ બંધ વગેરે થાય છે. અને જ્યારે પોતે પોતાના શુદ્ધ આત્માનું લક્ષ્ય કરીને શુદ્ધ ઉપયોગથી પરિણતિ કરે છે તો એમ કરતા શુદ્ધ પર્યાય પ્રગટે છે અને કેવળ જ્ઞાન પ્રગટે છે અને મોક્ષની પર્યાય પ્રગટ થાય છે. તો પણ એ શુદ્ધ પારિણામિક પરમ ભાવ ગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક નય કર એ ન તો બંધનો કરતા છે કે ન તો મોક્ષનો કરતા છે એમ આચાર્ય ભગવાને કથન કર્યું. અને સામે શિષ્યએ પ્રશ્ન કર્યો કે જો એમ છે એ કોઈ પર્યાયનો કરતા નથી થતો, એટલે કે મૂળ દ્રવ્યમાં આ વસ્તુ નથી. મૂળ તો એમ કહેવું છે, આચાર્ય ભગવાનનું કહેવું શું છે કે આત્માનું દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે, એ બંધ અવસ્થામાં પણ શુદ્ધ એવું ને એવું છે અને મોક્ષની અવસ્થામાં પણ એવું ને એવું ત્રિકાળ શુદ્ધ જ છે. એને બંધ પણ નથી અને મોક્ષ પણ નથી. મુક્તિની મોક્ષની અવસ્થા કે બંધની અવસ્થા બંનેમાં એ દ્રવ્ય તો ત્રિકાળ એવું ને એવું એક સરખું છે આ વાત જણાવી છે. એટલે એમાં આ રીતે જયારે કહેવામાં આવ્યું તો શિષ્યએ પ્રશ્ન કર્યો કે તો પછી મોક્ષ નો પણ કરતા નથી થતો, તો પછી મોક્ષ છે જ નહીં, તો પછી એને માટેનો પ્રયત્ન પણ શું કરવો? આત્મામાં બંધ મોક્ષ નથી, તમે એમ કહો છો તો પછી મોક્ષ કરવાનો પુરુષાર્થ કરવો વૃથા છે, નકામો છે, એમ શિષ્યનો પ્રશ્ન થયો. અને હવે એનો આપણે ઉત્તર લઈએ. હવે ઉત્તરમાં અહીંયા કહે છે, અહીંયા ઉત્તરની અંદર શું કહે છે કે મોક્ષ હૈ વહ બંધ પૂર્વક હૈ. પહેલા સમજવાનું છે, બહુ શાંતિથી સમજવું પડે એવી વાત છે. મોક્ષ હૈ વહ બંધ પૂર્વક હૈ ઔર બંધ હૈ વહ શુદ્ધ નિશ્ચય નય કર હોતા હી નહીં. ઇસ કારણ બંધ કે અભાવ રૂપ મોક્ષ હૈ વહ ભી શુદ્ધ નિશ્ચય નય કર નહીં હૈ. જો શુદ્ધ નિશ્ચય નય સે બંધ હોતા તો હંમેશા બંધા હી રહેતા, કભી બંધ કા અભાવ ન હોતા. સ્પષ્ટતા કરી ગુરુદેવે કે જુઓ, વ્યવહાર નહીંથી અશુદ્ધ નહીંથી પર્યાયમાં બંધ છે, અને બંધના અભાવપૂર્વક મોક્ષનો માર્ગ તથા મોક્ષ પણ છે, પરંતુ તે બધું વ્યવહાર નહીંથી છે. નિશ્ચય નહીંથી તો બંધ કે મોક્ષ નથી, તથા બંધ કે મોક્ષના કારણો પણ નથી. જો શાંતિથી પ્રયત્ન કરો, સમજાય એટલું સમજવું. હવે ધીરે ધીરે સમજાશે, નહીં સમજાવાય એવું તો કંઈ છે નહીં. બે વાર વાંચવું પડે, ત્રણ વાર વાંચવું પડે, ખૂબ વિચાર કરવો પડશે. સ્વાધ્યાયમાં જેટલા બેઠા છે એમાંથી મને ખબર છે કે 50% લોકોને આમાં તકલીફ પડશે, પણ આવતીકાલે ફરીથી વાંચીને આવશે ત્યારે એ 50%માંથી એમ સમજવું કે 80% સમજાઈ ગયું હશે, અને ફરી પાછું ત્રીજી વખત વાંચશે તો બાકીના પેલા 20% પણ સમજાઈ જશે. કોઈને નહીં સમજાય એવું તો બનવાનું જ નથી. જે પુરુષાર્થ કરશે એને આ વાત સમજાવવાની જ છે, અને આ વાતની ગંભીરતા સમજીને એમાંથી કોઈ અંદરમાં પણ ચાલ્યો જશે, જે સમજશે એ અંદરમાં પણ જશે. બહુ ગંભીર વાત છે. શિષ્યનો પ્રશ્ન અને એનો જવાબ ગુરુદેવે સમજાવ્યો એને પહેલા સમજીએ, પછી આપણે હિન્દીને સમજીએ. જુઓ, વ્યવહાર નહીંથી અશુદ્ધ નહીંથી, વ્યવહાર નહીં કહો કે અશુદ્ધ નહીં કહો, એનાથી પર્યાયમાં બંધ છે. બંધ ક્યાં છે? આત્માને બંધ કઈ જગ્યાએ છે? એની દશામાં, સ્થિતિમાં બંધ છે, કે આત્મા બંધ અવસ્થામાં છે એટલે પર્યાયમાં બંધ છે. આ મનુષ્યની પર્યાય થઈ એ કર્મના બંધને કારણે થઈ ને, અને હવે તિર્યંતની પર્યાય થાય તો એ પર્યાય પણ કર્મબંધને કારણે થાય. એટલે એ પર્યાય, જે જે પર્યાય છે એ બંધની બધી પર્યાયો છે. એટલે એ વ્યવહાર નહીંથી છે, એટલે અશુદ્ધ નહીંથી છે, એ બધું જે છે તે પર્યાયમાં એ બંધ છે. અને એ બંધનો અભાવ થાય એટલે એ બંધ ચાલ્યો જાય, કર્મનો બંધ રહે નહીં તો, એટલે બંધના અભાવપૂર્વક મોક્ષનો માર્ગ તથા મોક્ષ પણ છે. એટલે મોક્ષ કોનો હોય, મુક્તિ કોની હોય? જેને બંધ છે એની મુક્તિ હોય. બંધ હોય તો પછી મુક્ત થવા પણ જ છે ને, એટલે બંધની અપેક્ષાથી મોક્ષ છે. બંધ છે તો બંધનો અભાવ એને મોક્ષ કહેવામાં આવે. બંધ છે અને પછી બંધનો અભાવ એટલે મુક્તિ. એટલે બંધના અભાવપૂર્વક મોક્ષ છે. બંધ જ નથી તો પછી મોક્ષનો પ્રશ્ન ક્યાં રહ્યો? બંધના અભાવપૂર્વક મોક્ષનો માર્ગ છે એટલે એનો માર્ગ પણ છે અને મોક્ષ પણ છે. મોક્ષ છે તો પછી એનો માર્ગ હોય, ઉપાય હોય, એ માર્ગ કહેવાય. એટલે બંધના અભાવપૂર્વક મોક્ષ છે. હવે પેલો બંધ જે છે એ તો પર્યાય રૂપે છે, તો ક્ષણિક છે, એ મૂળ દ્રવ્યમાં તો છે નહીં. મૂળ દ્રવ્યમાં તો છે નહીં એટલે એનો અર્થ શું થયો? ફરીથી વિચારો, જે વસ્તુ પર્યાયમાં છે, જે ક્ષણિક છે, જે મૂળ દ્રવ્યમાં નથી, એવો એ બંધ. અને એ બંધ જ એનો અભાવપૂર્વક જે છે એને મોક્ષ કહેવામાં આવ્યું. પણ હવે મૂળ દ્રવ્યની અંદર બંધ નથી તો પછી મૂળ દ્રવ્યમાં મોક્ષ ક્યાંથી આવ્યો? કેમ કે તો અભાવરૂપ દશા કઈ છે. મોક્ષ છે, મુક્તિ છે, એ તો અભાવરૂપ દશા છે, બંધના અભાવરૂપ છે. એટલે બંધના અભાવપૂર્વક મોક્ષ છે અને એનો માર્ગ પણ છે, એટલા માટે એ પણ વ્યવહાર થયો. મોક્ષ માર્ગ વ્યવહાર છે એમ અહીંયા સિદ્ધ કર્યું. ગુંચવાશો નહીં પ્રભુ, શાંતિથી સમજવું. આ દ્વારા આપણે તો મૂળ તત્વને સમજવાનું છે કે મૂળ તત્વ કેવું છે. એ બંધ અને મોક્ષ એવું પણ નથી, એટલું શુદ્ધ છે એમ કહેવું છે. આપણે તો એમાંથી તાત્પર્ય એ લેવાનું છે કે આ ભગવાન આત્મા કેવો છે, એને કંઈ અડતું નથી. જેમ પેલો સોનાનો ગોળો હોય એને તમે ગમે તેવા કાદવમાં નાખો, કીચડમાં નાખો, પાણીથી ધોઈ નાખો તો બધું જતું રહે, સોનાને કંઈ થતું નથી. સોનાને કાટ નથી લાગતો, સોનામાં કંઈ થતું નથી. એટલે આ જે અવસ્થા જે છે, બંધની અવસ્થા, મલિન અવસ્થા જે છે, એ મલિન અવસ્થા છે અને એ મલિન અવસ્થાનો અભાવ થાય તો મોક્ષ કહેવાય. પણ ભગવાન આત્માને તો ન તો મલિન અવસ્થા છે, મલિન અવસ્થા નથી તો પછી એને મુક્તિની અવસ્થા પણ નથી. એ તો સદાય ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય છે અને આવું ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય હું છું એવો નિર્ણય કરવાનો છે. આના દ્વારા આપણે નિર્ણય એ કરવાનો છે અને એવું ત્રિકાળ શુદ્ધ હું દ્રવ્ય છું તો એવું હું પર્યાયમાં એવા સ્વરૂપને પ્રગટ કરવું, એવો આમાંથી બોધપાઠ લેવાનો છે. હા, આટલી બધી દ્રવ્યની, શુદ્ધ ત્રિકાળી નાયક ભગવાન આત્માની વાત કેમ કરવામાં આવે છે કે તમને મહાત્મા નથી આવ્યું એટલે ભગવાન જુદી જુદી રીતે સમજાવી રહ્યા છે અહીંયા કે ભાઈ તું તારા આત્માનું મહાત્મા લાવ, તારું સ્વરૂપ તો આવું છે, એમ કરીને સમજાયું છે અહીંયા. એટલે બંધ અને મોક્ષની વાતથી પણ પર છે, એને બંધ અને મોક્ષની પણ અપેક્ષા નથી એવું ભગવાન આત્મદ્રવ્ય શુદ્ધ ત્રિકાળ નાયક 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 આનંદનો દરિયો છે ભાઈ. કેવી વાત કરી, કઈ રીતે તમને આ વાત તરફ લઈ જવા, એટલા માટે આ બધું કહે છે. ભગવાન આત્માનું તને મહાત્મા નથી આવતું પ્રભુ, પણ અમને તો આવ્યું છે એટલે તને જુદી જુદી રીતે સમજાવીએ છીએ કે ભાઈ આવું છે, આ કરો, એ તારું દ્રવ્ય છે એમ પાછું કહે છે ગુરુદેવ અહીંયા કહે છે. હવે જો આપણે હિન્દીમાં જે વાત હતી એને લઈએ એટલે સમજાઈ જશે. શું કહ્યું? મોક્ષ હૈ વહ બંધ પૂર્વક હૈ, બંધ છે તો મુક્તિ છે માટે એને બંધ પૂર્વક હૈ એમ કહેવામાં આવ્યું. સમજાયું હવે? ઔર બંધ હૈ વહ શુદ્ધ નિશ્ચય નય કર હોતા હી નહીં. શુદ્ધ નિશ્ચય નહીં થી જોવા જઈએ તો એ બંધ છે જ નહીં. ઇસ કારણ બંધ કે અભાવરૂપ મોક્ષ હૈ, એટલે બંધના અભાવરૂપ જે મોક્ષ કહેવામાં આવ્યો છે તે વહ ભી શુદ્ધ નિશ્ચય નય કર નહીં હૈ. શુદ્ધ નિશ્ચય નહીં થી તો એ નથી. જો શુદ્ધ નિશ્ચય નય સે બંધ હોતા, જો શુદ્ધ નિશ્ચય નહીંથી જો બંધ હોતો તો શું થાત? એ આત્માના દ્રવ્યમાં હોત અને તો પછી એ બંધ જ રહી જાય તો જીવ છૂટી શકત જ નહીં. એટલે એ તો પર્યાય રૂપે છે અને બંધના અભાવ રૂપ મોક્ષ છે. તો હંમેશા વ બંધ હી રહ જાતા, કભી બંધ કા અભાવ ન હોતા. જો વ્યવહાર નહીંથી અશુદ્ધ નહીં ને પર્યાયમાં બંધ છે અને બંધના અભાવપૂર્વક મોક્ષનો માર્ગ તથા મોક્ષ પણ છે, પરંતુ તે બધું વ્યવહાર નહીંથી છે. નિશ્ચય નહીંથી તો બંધ કે મોક્ષ નથી, તથા બંધ કે મોક્ષના કારણો પણ નથી, એ પણ બધા ક્ષણિક છે. ગુરુદેવ કહે છે કે જૈન દર્શન ખૂબ ઝીણું છે, પર્યાયમાં બંધ છે અને બંધના નાશનો ઉપાય પણ છે. બધું પર્યાયમાં છે, નથી એમ નથી, પર્યાયમાં બધું છે. જો પર્યાયમાં બંધ છે તો પર્યાયમાં મુક્ત અવસ્થા પણ છે. સિદ્ધની પર્યાય, સિદ્ધની શું છે? એ પર્યાય છે, એ અવસ્થા છે. એ કેવી અવસ્થા છે? તો બંધ વિનાની અવસ્થા છે, એ મૂળ અવસ્થા છે. અને એ શેને અનુભવે છે? તો પોતાના ત્રિકાળ શુદ્ધ દ્રવ્યને અનુભવે છે. શું અનુભવાય છે? આનંદ 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 આનંદ, સુખ 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 સુખ, શાંતિ શાંતિ શાંતિ. અને એ બધા જીવને છે. દરેક જીવ એવો અનુભવ સાત્વક કરી શકે, કાયમ માટે કરી શકે, હંમેશા કરી શકે એવો સક્ષમ છે. માત્ર એને પુરુષાર્થ કરવાનો છે. એટલે પોતાનું સ્વરૂપ કેવું છે એનું મહાત્મ લાવવા માટે, ભગવાન આત્મા કેવો છે, દ્રષ્ટિનો વિષય કેવો છે એ દર્શાવવા માટે આ બધી સ્પષ્ટતાઓ કરવામાં આવી છે. એટલે અહીંયા કહેવામાં આવ્યું કે એ બધું પર્યાયમાં બંધ છે, બંધનો નાશનો ઉપાય પણ છે, એટલે મુક્ત અવસ્થા કેવી રીતે પ્રાપ્ત કરવી, એટલે પર્યાય શુદ્ધ પર્યાય કેવી રીતે કરવી એના ઉપાયો પણ છે, પણ એ બધું વ્યવહાર છે, મૂળ સ્વરૂપ નથી એટલે એને વ્યવહાર કયો, પર્યાયમાં છે એટલે એને વ્યવહાર કયો, ભેદ ચિત્ત જે બધું કહેવાયું છે એ બધો વ્યવહાર છે, અને ભગવાન આત્માની અનુભૂતિમાં એ નથી આવતું, માટે એ બધું ત્રિકાળ નથી, એ પર્યાયમાં છે, માટે બધો વ્યવહાર છે. મોક્ષ માર્ગની પર્યાય પણ વ્યવહાર છે, એ માર્ગ જે છે એ પણ પર્યાય રૂપે જ છે, એ પણ બદલાતી વસ્તુ છે. વ્યવહાર રત્નત્રયનો શુભ ભાવ, વ્યવહાર રત્નત્રયનો શુભ ભાવ કે જેને વ્યવહાર મોક્ષ કહેવાય છે એની આ વાત નથી. અહીંયા એ વાત તો જુદી જ છે, અહીંયા તો મૂળ વસ્તુ બીજી વાત કરે છે, અહીંયા જે વાત કરી છે એ જુદી છે. કેટલાક એમ સમજે કે ભાઈ આ બધું વ્યવહારમાં આપણે બધું જે કરીએ છીએ એને વ્યવહાર કયો, ના એ તો છે જ વ્યવહાર, એ તો વ્યવહાર જ છે. દયાદાન વ્રત તપના ભાવ આ બાર વ્રત ને દીક્ષા ને આ બધું જે લઈએ એ તો બધો વ્યવહાર છે જ, એટલે એ વ્યવહાર રત્નત્રયના શુભ ભાવની વાત અહીંયા નથી લીધી, એ તો છે જ. એના ઉપરાંત આ તો બીજી વાત લીધી કે મોક્ષની પર્યાય એ પર્યાય રૂપે છે એટલે એને વ્યવહાર કયો, કેમ વ્યવહાર કયો, કે મૂળ દ્રવ્યમાં નથી બંધ છતાંય એ પર્યાયમાં બંધ છે એનો સ્વીકાર કર્યો, એટલે પર્યાયમાં બંધ છે અને પર્યાયના બંધના અભાવ રૂપે મોક્ષની પર્યાય છે એટલે એ પણ વ્યવહાર થયો, એમ અહીંયા એ વ્યવહારની વાત કરવામાં આવી છે. એટલે કહે છે કે પણ વસ્તુ જે નિર્મળ આનંદ સ્વરૂપ ભગવાન છે તેની પરિણતિમાં શુદ્ધ રત્નત્રય રૂપ મોક્ષ માર્ગની દશા થવી, એટલે એવો જે મોક્ષ માર્ગ છે ભગવાન આત્માનું લક્ષ્ય કરતા જે ઉદ્ભવે છે એવો મોક્ષ માર્ગ એ પણ પર્યાય છે, અને એવી જે દશા થવી એ પર્યાય હોવી એને પણ અહીંયા તો વ્યવહાર કયો છે એની વાત અહીંયા કરવામાં આવી છે. એટલે વ્યવહારે બંધ છે અને વ્યવહારે મોક્ષ છે, તથા મોક્ષનો માર્ગ પણ વ્યવહાર છે, આ વાત અહીંયા 68મા દુહા દ્વારા કહેવામાં આવી છે. બહુ સરસ વાત છે, સૂક્ષ્મતાથી બધી વાતો લેવામાં આવી છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, ઘણી સૂક્ષ્મ વાત થઈ છે. આજના સ્વાધ્યાયમાં જે વાત આવી છે એને ફરી ફરી અને વાંચવા માટે મારો ખાસ ખાસ બધાને આગ્રહ છે કે જેથી કરી અને આપણને આત્માનું સ્વરૂપ ખૂબ સરસ રીતે સ્પષ્ટ સમજાઈ જાય. છતાં પણ કંઈ પણ પ્રશ્ન હોય તો આપણે ફરીથી એનો વિચાર કરીશું. આજે પ્રશ્ન હોય તો આપણે આજે પ્રશ્ન લઈએ, અને ન હોય તો પછી પાછળથી વાંચ્યા પછીથી જો પ્રશ્ન થાય તો પણ જણાવશો, મને પણ સ્પષ્ટતા વધારે થશે. પ્રશ્નના જવાબ માટે થઈ અને મારે જે અભ્યાસ કરવાનો થાય છે એ તમારો બધાનો મારી ઉપર ઉપકાર છે, એટલે વિના સંકોચ જે કંઈ હોય એની મને જરૂરથી વાત કરશો. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સુખદામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખનામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વર તે જયતે પ્રણમુ પદ તે